భవసంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయ. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుతం. સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં વિદેશની ધરતી ઉપર ભારતીય સનાતન વૈદિક પરંપરાના પ્રતીક સ્વરૂપે રિચમન્ડ વર્જિનિયાને આંગણે જે આ દિવ્ય મંદિર જેનો સંકલ્પ લગભગ 2-3 વર્ષથી આપણે સૌએ કર્યો અને એના ફળ સ્વરૂપે આ સ્થાનની અંદર આપણને પ્રાપ્તિ થઈ, ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરી અને આવા દિવ્ય સ્થાનની અંદર સત્સંગ સાથે સાથે ભગવાનના ચરિત્રો લીલાઓ એને શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો અને સાથે સાથે માનવ જીવનને એક સાચી દિશા અને સાચી રાહ આપવાનો આપણને જે મોકો મળ્યો છે એવા સ્થાનની અંદર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે રિચમન્ડ વર્જિનિયાને આંગણે પુનઃ એક વખત આવવાનો, તમને સૌને મળવાનો જ્યારે અવસર મળ્યો ત્યારે ખૂબ આનંદ થયો છે. મેં મારી જ્યારે પહેલી યાત્રા લઈને અમે આવ્યા હતા ત્યારે સંતો સાથે ત્યારે અમે વાત કરી હતી કે ભારતના જે આપણા પરિવારના જનો અહીંયા વિદેશની ધરતી ઉપર પોતાના વેપાર માટે રોજીરોટી માટે અહીંયા આવીને વસ્યા છે એમના જીવનની અંદર જે ભારતીય મૂળ સંસ્કૃતિ એનો જે ભારોભાર મહિમા અને ભારોભાર માન એમના હૃદયની અંદર જે ત્યાં દેશની અંદર હતું એના સંસ્કારો લઈને અહીંયા આવ્યા અને એ આદર્શો સહિત પોતાના જીવનને જીવીને પોતાના જીવનને સફળ કરવાનો પ્રયાસ કર્યો. પણ અહીંયા આવ્યા પછી જે અહીંયા આગળ જે બાળકો જન્મી અને ઉછરીને મોટા થાય એને પણ એવા આદર્શો અને એવા સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે એના જીવનની અંદર, એટલા માટે આ સંસ્કારનું કેન્દ્ર એવું મંદિર એનું નિર્માણ કરવાનો આપણે સૌએ સંકલ્પ કર્યો હતો. આજે એ વાત જોઈને આનંદ થાય. મહારાજે વચનામૃતની અંદર એક વાત બહુ સુંદર સમજાવી છે વાલા ભક્તો, જોકે ત્રિદિનાત્મક ભગવાનના દિવ્ય ચરિત્રોને આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભાગવતાદી શાસ્ત્રોની અંદર ભગવાનના ચરિત્રનો ખૂબ મહિમા સમજાવ્યો છે. ગીતાની અંદર સ્વયં ભગવાન કૃષ્ણચંદ્રએ પોતાના સ્વમુખે એમ કીધું છે કે ભગવાનના જન્મ અને કર્મને જે દિવ્ય જાણે છે, અર્થાત કે ભગવાને જે જે ભગવાનના અવતારો થયા, ભગવાનનું જે પ્રાગટ્ય આ ધરા ઉપર થાય છે અને જે જે ચરિત્રો કરે છે ભગવાન, જે જે લીલાઓ કરે છે એ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે કરે છે, એમાં જે એનું શ્રવણ કરે, એનો મહિમા સમજે, એને દિવ્ય જાણે, એના જીવનની અંદરથી જન્મ મરણનો ફેરો ટળી જાય છે. અર્થાત કે જીવાત્માને આ જન્મ મરણ રૂપી જે નરક 84 જેને શાસ્ત્રોએ કીધી એમાંથી મુક્તિ મળે અને ભગવાનના શાશ્વત સુખને પામી એ જીવાત્મા પરમ સુખી થાય છે. વચનામૃતની અંદર મહારાજે પણ આ વાત બહુ સુંદર રીતે સમજાવી. મહારાજ કે જે મુમુક્ષુ હોય અને એ પોતાના કલ્યાણને જો ઈચ્છતો હોય, કદાચ સાધન દશાને યોગે કરીને સિદ્ધ દશાને પામ્યો હોય, અર્થાત કે સાધનો કર્યા, તપ તીર્થ વ્રત આદિ કર્યા હોય, ભક્તિ કરી હોય અને એને કરીને સિદ્ધ દશાને પામ્યો હોય, ત્રણેય અવસ્થાની અંદર ભગવાન સાથે વાતો કરતો હોય એવી સિદ્ધ દશાને પામ્યો હોય, તો પણ જો એનું પોતાનું કલ્યાણ ઈચ્છે તો એને ભગવાનના ચરિત્રો, મહારાજે જે જે લીલાઓ કરી અને જ્યાં જ્યાં જે જે સ્થાનોએ લીલાઓ કરી એ તીર્થોને, એ સ્થાનોને અને એ ચરિત્રોને એને અખંડ શ્રવણ કરવું, એને સંભાળી રાખવા, એને યાદ કરવા. કારણ કે એના માધ્યમે કરીને જ જીવાત્માને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ રહે છે, અચળ રહે છે. આપણું મનુષ્ય સ્વભાવ કેવો છે વાલા ભક્તો, કે શાસ્ત્રો પણ કહે છે દેશ કાળ ક્રિયા સંઘ, જ્યારે એને જેવો પરિસ્થિતિ પ્રાપ્ત થાય, મહારાજે પણ વચનામૃતમાં સમજાવ્યું કે જ્યારે શુભ મળે ત્યારે એને શુભ સંકલ્પો થાય, અને એ જ દેશ કાળ ક્રિયા સંઘ વગેરે જ્યારે એને અશુભ મળે ત્યારે એ જીવાત્મા પોતાના સદમાર્ગ ઉપરથી ચલાયમાન થઈ જાય. અર્થાત કે પોતાનો માર્ગ મૂકીને, સાચો અને ધર્મનો નીતિનો માર્ગ હોય એને મૂકીને, અશુભ દેશકાળના કારણે કરીને, અશુભ સંઘના કારણે કરીને, અજ્ઞાનતાને કારણે કરીને, નાના મોટા જે સુખ, જેને તુચ્છ સુખ શાસ્ત્રોએ નાશવંત બતાવ્યા, અને એવા નાશવંત સુખની અપેક્ષાની અંદર એ ભગવાનને અને ભગવાનની જે ભગવાનને પામ્યાનો જે આનંદ, એનો જે સંતોષ, એની જે પ્રાપ્તિ, એનો મહિમા, અને મનુષ્ય જીવનનો, દેહનો, આ જગતની અંદર આવવાનો હેતુ, આ તમામ બધું ભૂલી અને જીવાત્મા પછી એ વિષયની પાછળ ગાંડો થાય છે. અને એ વિષયની અંદર મહારાજ કે પછી એને એમાં માલ મનાય છે, એમાં એને એમાં એને આસક્તિ થઈ જાય છે, અને પછી એ વિષયના દલદલની અંદર એ પડ્યા પડ્યા, પછી જેમ દ્રષ્ટાંત દીધું કે કાદો કીચડ હોય અને એની અંદર જીવાત્મા, નાના મોટા સૂક્ષ્મ જીવ જંતુઓ કેમ ખદબદ ખદબદ કરતા હોય, અને એ ખદબદ કરતા હોય એ આપણી દ્રષ્ટિએ જોઈએ ત્યારે આપણને એને નરક દેખાય, પણ એની અંદર તો એને તો માલ જ લાગતો હોય. એમ ભગવાનની દ્રષ્ટિની અંદર જોઈએ તો આ બ્રહ્માંડની અંદર અને એમાંય વિશેષ કરીને માયા અને માયાના જે આ વિષયો, એ જગતના નાશવંત વિષયોની અંદર જ્યારે જીવાત્મા ખદબદ ખદબદ કરતો હોય ત્યારે ભગવાનની દ્રષ્ટિએ, શાસ્ત્રોની દ્રષ્ટિએ, વિદ્વાનોની દ્રષ્ટિએ એને એમાં નરકયાતના દેખાતી હોય, અને એ જીવાત્મા જે અંદર પડ્યો છે કારણ કે અજ્ઞાની છે, એ અજ્ઞાનતાવશ એને એની અંદર માલ જણાતો હોય. માટે આ સત્સંગનો યોગ એ જ એક એવો યોગ છે કે જે યોગ એ જીવાત્માને પોતાના આત્મ સ્વરૂપના દર્શન કરાવે, પરમાત્માના સ્વરૂપના દર્શન કરાવે. જીવાત્માને પોતાના જીવનના મૂલ્યો કેમ ઘડવા જોઈએ એની જ્યારે એને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે, અને એને અનુસરી એ જીવાત્મા એ વાસ્તવમાં મનુષ્ય જીવન પણ, એટલે કે દેહ મળ્યા પછી આ દુનિયાની અંદર પણ એ સુખી થઈ શકે, અને દેહનો ત્યાગ કરી અને પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના ધામની અંદર પામી ભગવાનના મૂર્તિના સુખે સુખ્યો થઈ શકે, એવી પ્રાપ્તિ એ જીવાત્માને આ સત્સંગના યોગે કરીને થાય છે. અને એટલા માટે વાલા ભક્તો, આપણા સૌના બહુ મહદ ભાગ્ય છે કે આવી વિદેશની ધરતી ઉપર પણ વરસાદ આવે તો સર્વને ગમે ને પાણી, કારણ કે જીવનનું એક બતાવ્યું છે, પાણી એ જીવન છે, અને વરસાદ આવે તો માણસોને જ રાજી થાય એવું નહીં, પશુ પક્ષી વૃક્ષ વેલી બધા ખીલી જાય છે, કારણ કે એની વૃષ્ટિથી એને પોષણ મળે છે. એમ ભગવાનની કૃપાનો જ્યારે વરસાદ થાય ત્યારે એ તો જીવ પ્રાણી માત્ર ઉપર થતા હોય, જેને એનો મહિમા છે પછી એમાં ભેદ નથી થતું. ખડે ઉગે છે, ખડ એટલે ઘાસ કહીએ ને આપણે, જે જંગલી ઘાસ હોય એવું ખડે ઉગે છે, અને એ વૃક્ષથી ખેતરો પણ સિંચાય છે, એ વૃક્ષથી જંગલો પણ સિંચાય છે. એમ ભગવાનની કરુણા દ્રષ્ટિ તો બધા ઉપર સરખી પડે છે, પણ પછી એમાંથી કાયમ કોણ રહે? એમાંથી કાયમ જેને પોતાના મૂળ પકડી લીધા, જેને પોતે એ વરસાદના યોગે કરીને જ્યારે ખીલ્યા, ખડ છે પછી મૂળ નથી એના હોતા, એના રૂટ્સ નથી હોતા, એટલે થોડો તાપ પડે, આપણે ત્યાં વૈશાખ ચૈત્રનો કહેવાય કે કાળો તાપ જ્યારે પડે ત્યારે સુકાઈ જાય, બહુ ઠંડી પડે, તમારે અહીંયા બરફ પડે તો એ સુકાઈ જાય, કારણ કે એને પોષણનો અભાવ થઈ ગયો ત્યારે. એટલે ભગવાનની કૃપા તો આપણા બધા ઉપર છે, જ્યારે જન્મ લીધો હશે ત્યારે, સત્સંગ ઓળખાણો હશે, મનુષ્ય દેહ મળ્યો હશે ત્યારે કૃપા જ પડી ભગવાનની, પણ એ કૃપાથી આપણે જો સત્સંગના જળને પકડી લીધી તો આપણને પોષણ પણ મળ્યા કરશે, અને આપણે આપણું જીવન એ કાયમ આપણે સફળ પણ કરી શકશું. પણ જો એના યોગથી દૂર જતા રહ્યા, એના પોષણથી દૂર જતા રહ્યા, મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે વૃક્ષની ડાળી કપાય ને તો બહુ દુઃખ ન કરવું, કારણ કે ડાળી ફરી ઉગી શકે, પણ જો મૂળ કપાય, થડ કપાય, તો એના માટે બહુ અફસોસ કરવો, કારણ કે થડ કપાયા પછી એનું આયુષ્ય, એના મૂળ કપાયા પછી એનું આયુષ્ય એ જોખમમાં મુકાય છે. એમ મનુષ્ય જીવનનો મૂળ જે છે, આપણો રૂટ જેને કહેવાય, ઇંગ્લિશની અંદર આપણે સમજીએ કે પોષણ હંમેશા એ રૂટથી થાય છે. સુગંધ ભલે ફળ ફૂલમાં આવતી હોય, પણ એ ફળ ફૂલમાં સુગંધ બાહ્ય પ્રસરે છે, પણ એની જો તત્વ, એનું જો સોર્સ ગણો તો એના રૂટથી એને પોષણ મળેલું હોય છે અને એ પોષણ જ એ આપણને. અને એટલે આપણે ગુજરાતીમાં કહેવા છે, હમણાં અહીંયા તો ખબર નહીં અહીંયા સિઝન વાઇઝ કંઈ હોતું નથી એટલે તમને ખ્યાલ નહો, પણ ઇન્ડિયાથી જે આવ્યા છે એમને ખ્યાલ હોય, આપણે ત્યાં હાગની કેરી આવે ને, એટલે હાગ જ્યારે કેરી આંબા ઉપર જ્યારે પાકે ને, એના મૂળથી જ્યારે તત્વ લઈને પાકી હોય ને, એની મીઠાશ જુદી હોય. પછી તમે કાચી તોડો અને પછી વખારમાં નાખો, વખાર ખબર પડે ને, હા વખાર એટલે જ્યાં એનો ગોડાઉન જેવું હોય એમાં નાખે, પછી એના ઉપર ટ્રીટમેન્ટ કરે અને એને પકવે, એને એ પકવે ને એની મીઠાશ આવે. કેરી છે એટલે ભાઈ એનો ગુણ છે એટલે મીઠાશ, પણ જે સાગની જે પાકી હોય ને એની મીઠાશ જુદી હોય, કારણ કે એને રૂટમાંથી એને તત્વ મળ્યા. એમ સત્સંગના મૂળમાંથી જ એને સનાતન જે વૈદિક આપણી પરંપરા સિદ્ધાંતો ઉપાસના ભક્તિ એની દ્રઢતા આત્મ સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ એની નિષ્ઠા આ જે જ્ઞાનનું જેને પરિપક્વતા જેને જીવનમાં મેળવી છે ને એને જીવનની મીઠાશ જ કંઈક હોય. અને એ મીઠાશ ચાખે ને પછી ફીકી લાગે બીજી, જેને આપણે કહેવાય છે કેસર કેરી ખાધી હોય પછી ભળદા કેરી, અને આપણે સંતોએ કીધું કે જે મોઢે દૂધપાક ખાધો હોય પછી એ મોઢે છાશ ન ખવાય. સંતોએ કીર્તનોમાં લખ્યું કે જે મોઢે પાંચ આવ્યા હોય એ મોઢે કોલસા ચવાય નહીં. એ કેમ થયું? ઓલાનો મહિમા સમજાણો, એનો અસ્વાદ માણ્યો એટલે આ તુચ્છ લાગ્યું. એનો સ્વાદ નહોતો માણ્યો ત્યાં સુધી કોલસાને જ પાન ગણીને ચાવતા હતા, બરાબર. એમ જીવનની અંદર પણ જ્યાં સુધી પરમાત્મા તત્વનો અનુભવ આપણને, જે ભગવાનને આપણે ભજીએ છીએ જેના થકી સુખની જે, કારણ કે સુખના નિકેતન એ છે, આપણે જે મંગળાચરણના શ્લોક કીધું બોલ્યા એની અંદર આવ્યું વ્રત દાન તપ ક્રિયા ફલમ, જે વ્રત દાન તપના ક્રિયાના અનેક પ્રકાર જીવાત્મા જે કર્મ કરે છે એના ફળને આપનારા છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે કર્મને વાદિકાશે મહાફલેશું કદાચ, અને તમે કર્મ કરો ફળ આપનાર અમે બેઠા છીએ. ફળ આપનારની ફળ આપનાર યોગ્યતા એ પરમાત્માની છે, પણ જે પ્રમાણે કર્મ કર્યું હશે, જે હેતુથી કર્મ કર્યું હશે, જે પદ્ધતિથી કર્મ કર્યું હશે, એ કર્મ એ તમને ફળની શ્રુતિ કરાવનાર છે. કર્મ તમારા હશે, ફળ આપનાર ભગવાન છે. પણ કોઈ એમ કે ભગવાને દુઃખ દીધું, પણ આપણા કર્મ આપણે છે પહેલા જોવા જોઈએ. કોઈ એમ કે ભગવાને સુખ દીધું, તો આપણા કર્મ કંઈક આપણે સારા કર્યા હશે. દેનાર ભગવાન છે, પણ એની મર્યાદા અને એની બાંધેલી જે શાસ્ત્રોની મર્યાદાને આપણે અનુસરીએ તો ભગવાનનો રાજીપો ઉતરે, અને ભગવાનનો રાજીપો ઉતરે તો ત્રિભુવનની અંદર કોઈ એવું સુખ નથી કે જે જીવાત્માને ન ભોગવાય. હમ દેહી કે સુખીએ થાય આપણને એવું નથી, ભગવાનનો કૃપા ઉતરે એટલે મોક્ષની વાત જ, મોક્ષ જ મળે ભગવાનની કૃપાથી. તો પણ મહારાજે તો શિક્ષાપત્રીમાં આલોકનું સુખનું વરદાન આપ્યું. મહારાજ કે આલોકમાં પણ સુખીઓ થાય અને પરલોકમાં એ જીવાત્મા સુખીઓ થાય, એટલે આલોકના સુખની પણ પ્રાપ્તિ ભગવાનની કૃપા વગર થતી નથી, અને પરલોકની એટલે કે ધામની પ્રાપ્તિ પણ ભગવાનની કૃપા વગર થતી નથી. એટલે આવો સુંદર સમન્વય આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. તમને બધાને એક સારા સમાચાર એટલા માટે કે મંદિર આપણે 2 વર્ષથી લીધું છે અને અહીંયા ધૂન ભજન ઉત્સવ શરૂ કર્યા છે અને ભક્તિ કરીએ છીએ. હવે ભક્તિ પરિપક્વ થવા જઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર, નજીકના દિવસોની અંદર, ડિસેમ્બરની અંદર આપણે આ મંદિરની અંદર ભગવાનનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ આપણે કરવાનો છે. એની વિગત થોડી અમે હમણાં અહીંયા કમિટીના સભ્યો સાથે આજે થોડી મીટિંગ જેવું રાખ્યું છે, પતી જાય એટલે આવતીકાલે એની વિગત પણ તમને બધાને જાણ કરશું. એટલે તમને તૈયારીઓનો કરવાનો તમને પણ અનુસંધાન રહે, પણ એટલું ચોક્કસ છે કે આપણી ભક્તિ એ ખીલી રહી છે અને ભગવાન એની અંદર બળી રહ્યા છે અને ભગવાનનો રાજીપો આપણા ઉપર ઉતરી રહ્યો છે કે જેથી કરીને એ ભગવાનનું આ મંદિર એ જીવંત બનશે, જાગૃત બનશે. અને જે સુખ ભારતમાં આપણને ભગવાનના સાનિધ્યમાં બેસીને મળતું, કારણ કે આમાં તો મહારાજે લખ્યું યદપદે તીર્થ, ભગવાનના જ્યાં ભગવાનના એકાંતિક સંતો જતા હોય, ભગવાનના તીર્થો જ 2 પ્રકારના તીર્થ આપણા શાસ્ત્રોએ બતાવ્યા કે એક સ્થાવર તીર્થ જ્યાં ભગવાન પોતે જઈને એ સ્થાનનો મહિમા વધાર્યો, ભગવાનના ચરણારવિંદ પડ્યા એટલે એ તીર્થ એ બન્યું, એ ભગવાન સ્થાનનો મહિમા વધ્યો. અને એક જંગમ તીર્થ કીધા કે જે પોતે પોતાની અંદર એવું એમની તત્વ જેને ગ્રહણ કર્યું, એવા સિદ્ધ પુરુષો મહાન એવા સત્વ ભગવાનના એકાંતિક સંતો ઋષિમુનિઓ કે જેના પોતાના નિર્માણથી પોતાના આગમનથી એ તીર્થ જાય, યદપદે તીર્થ જા તમે એમ શાસ્ત્રોનું મત છે, ત્યારે આ તો એક ભગવાનની કૃપાથી આવી તીર્થની નિર્માણ થતું હોય છે. ત્યારે આપણે આરતીની અંદર બોલીએ છીએ 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી, જ્યારે ભગવાનના ચરણની અંદર તો 68 તો પેલો પંક્તિનો પ્રાસ બેસે ને એટલે 68 આપણે અક્ષર લખ્યા છે, બાકી ભગવાનના ચરણારવિંદમાં તો અનંત તીર્થો છે. અને એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ આપણા ગામની અંદર, આપણા રિચમંડની અંદર, આપણા મંદિરની અંદર જ્યારે પ્રસ્થાપિત થાય, એ ભગવાનનું મૂર્તિ જ્યારે આપણા મંદિરની અંદર થાય, ત્યારે આ પછી નાનું ધામ ન રહે, મોટું ધામ બની જાય, મોટું તીર્થ બની જાય. અને જે ફળ મહારાજે કીધું કે તમે યાત્રા કરો, દર્શન કરો, ત્યાં જે પ્રસાદીના જે સ્થળો હોય એને તમે દર્શન કરો, અને એવા જે નદી આદિ હોય ત્યાં આગળ સરોવર આદિ એમાં તમે સ્નાન કરો, અને એના થકી જેમ પાપ તમારા બળે અને જે કર્મ બળે અને ભગવાનના સ્વરૂપની અંદર સહેજે મન વૃત્તિ આપણી સ્થિર થાય, એ જે પ્રાપ્તિ એ તમને અહીંયા આગળ જ્યારે ભગવાનની મૂર્તિ અત્યારે દર્શનીય સ્વરૂપનો આપણે લાભ લઈએ છીએ, પણ જ્યારે પ્રતિષ્ઠિત મૂર્તિ ભગવાનની અહીંયા થશે પછી એ જ ફળની પ્રાપ્તિ આપણને આપણા અહીંયા રિચમન્ડની અંદર. એટલે આપણા માટે બહુ સદભાગ્ય કે મહારાજ સામે ચાલીને આવ્યા. હા, આપણે નહીં તો વિદેશની ધરતી ઉપર અહીંયા આવું સંસ્કારનું પોષણ અને સત્સંગનું પોષણ એ બહુ સહજ નથી, અને એમાં કળિયુગનું વાતાવરણ, પાશ્ચાત્ય સંસ્કૃતિ, ચારે બાજુ વિષયના રાગના એક અનેક પ્રકારના જ્યારે આવા વાવાઝોડા ચાલતા હોય એમાં અમે ઘણી વખત આ વસ્તુ કહીએ છીએ કે તમે સારું, ભગવાન તમને ખૂબ કૃપા કરે, ખૂબ સારું કમાઓ, ખૂબ સારા સુખી થાઓ, સારું પહેરો, સારું ઓઢો, સારું જમો અને સારી રીતે રહો, એમાં જરાય નાનપ કે એમાં કોઈ ખોટ નથી, પણ એ દેહનું કરવાની સાથે સાથે પોતાના આત્માનો શ્રેય કરવાનું ચોક્કસ આપણે કરીએ, તો જેથી કરીને જન્મ મરણ બાકી આ જે મળેલું છે ને. સિકંદર જ્યારે અંતિમ યાત્રા કરી આખા વિશ્વને વિજય બન્યા એલેક્ઝાન્ડર બરાબર, અને એને જ્યારે અંતિમ યાત્રા કરી એટલે એને એના સિપાહીઓને, સૈનિકોને, અમલદારોને જે હતા મંત્રી વગેરે, એને કીધું કે ભાઈ મારી જ્યારે અંતિમ યાત્રા કરો, હવે હું બચવાનો નથી, પણ મારી અંતિમ યાત્રા કરો ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો, એને બાંધશો નહીં, શબને જ્યારે બાંધવામાં આવે પણ મારા હાથને બે ખુલ્લા રાખશો. શા માટે? મારે દુનિયાને સંદેશ આપવો છે કે સિકંદરે વિશ્વ જીત્યું પણ જ્યારે છેલ્લે ગયો ત્યારે એના હાથમાં કંઈ હતું નહીં, એક પોતાના કર્મ લઈને જ અહીંથી એ ગયા. બાકી આ જગતમાંથી એક નાનો ઢેફોઈ એટલે કે માટીનો નાનો કટકો કે ટુકડો પણ આપણી સાથે આવવાનો નથી. તો જે પદાર્થ આપણી સાથે આવવાનું નથી, જે પદાર્થનો આપણે ત્યાગ કરવાનો છે. હમણાં થોડા દિવસ પહેલાં અમે અમારા યુવાનો બેઠા હતા ત્યારે વાત કરતા હતા, કોઈ એવું માને કે મને સોનાનો ચરુ મળી ગયો, ચરુ એટલે ખબર પડે ને, હા, એક સોનાના ઘડું હોય એની અંદર સોના મોરો હોય, ને પહેલા જમાનામાં તિજોરીઓને નહોતું એટલે જમીનમાં દાટતા, અને જમીનમાં દાટે પછી એ જેને દાટ્યો હોય એના ભાગમાં તો નથી જ આવ્યો, તો જ દટાઈ રહ્યો છે. જો એના ભાગમાં જો એને વાપરવાનો, એનો ભોગ કરવાનો લખ્યો હોત તો એને વાપર્યો હોત, પણ વાપર્યો નહીં, એને દાટ્યો, એનો મતલબ કે એના ભાગમાં હતો નહીં. એની પેઢી ગઈ, બે પેઢી ગઈ, ત્રણ પેઢી ગઈ, વળી પાછું કોઈક વખત ખોદકામ કરતા એ ચરુ બહાર નીકળે એટલે જેને મળે ને એ રાજી થઈ જાય કે મને સોનાનો ચરુ મળ્યો. પણ એક વસ્તુ નિર્વિવાદ છે, કોઈ એનું એમાંથી જીવનની સફળતા નથી. એનું કારણ છે, કાં તો આયુષ્ય પૂરું થઈ જશે, કાં તો ચરુ ખૂટી જશે. તમે એને ચરુ તમને મળ્યો એટલે સોના મોરો જે તમને મળી એનું સંબંધ કાયમી નથી, કાં તો એનો અંત આવશે, એ ખાલી થઈ જશે જે પાત્ર છે, અને કાં તો તમારું આયુષ્ય પૂરું થઈ જશે, એ ભરેલું ભલે રહ્યું પણ તમારું આયુષ્ય પૂરું થઈ ગયું તો પણ એમાંથી કંઈ તમારા કામમાં આવવાનું નથી. નહીતર તો સુખી માણસ, પૈસા પાત્ર માણસ ક્યારે મરત નહીં. જો પૈસાથી જ સર્વસ્વ જો લેવાતું હોત તો એને તમે ગમે તેટલું, એનું આયુષ્ય પૂરું થાય, અને આપણે જે કહીએ છીએ જેનું આયુષ્ય નથી પૂરું થતું તેને કંઈ ન હોય તો ભગવાન ઉગારી લે છે. આપણે જોઈએ છીએ ઘણી વખત એવા સમાચાર, ખેર એ વિષય જુદો છે, આપણો કહેવાનો ભાવ અર્થ એ છે કે જીવનની સાર્થકતા એ આવા પદાર્થોની અંદર મોહ્યા કરતા જે જે શાશ્વત છે, સનાતન છે અને અખંડ છે, અવિનાશી છે, એવું જે તત્વ એવું પરમાત્માનું તત્વ છે, અને એ તત્વની અંદર જો મનને આપણે પૂરવીએ તો આપણને એ જ સુખની અનુભૂતિ, એ જ આપણને શાંતિની અનુભૂતિ, એ તૃપ્તિની અનુભૂતિ આપણને અખંડ થયા કરે. માટે આજે ખૂબ ખૂબ અમે અહીંયા રિચમન્ડ વર્જિનિયાના ભક્તોને અભિનંદન આપીએ છીએ કે તમે આ સ્થાન આપણે જ્યારે લીધું ત્યારે સંકલ્પ કર્યો તો વધારે ને વધારે ભક્તો મુમુક્ષુ એનો લાભ લે, અને તમે બધા ઉત્સવ સમય વાર તહેવારે એનો લાભ લો છો, તો તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, અને પ્રાર્થના કરીએ કે ભગવાનને કે તમને એવું બળ આપે હજુ વધારે ને વધારે આનો તમે ઉપયોગ કરો. કારણ કે આ કાર્ય જે મહેનત કે સંતોએ કરી, હરિભક્તોએ કરી, જે આમાં દાતાઓએ કરી, કે અમે પણ જે અહીંયા આગળ વારે ઘડી અહીંયા આવીએ છીએ, એની સાર્થકતા ત્યારે થાય કે તમે વધારે ને વધારે આમાંથી કંઈક મેળવો, તમારો જોલીને તમારી જે તમારું પાત્ર છે ભરીને જાઓ, અને અહીંથી આ તો ભગવાનનું કૃપાનું પાત્ર છે ને, જેટલું ભરો એટલું અમને આનંદ થશે, જેટલું તમારામાં શક્તિ હોય એટલું આમાંથી તમે લો, એવી ભગવાન તમને આમાંથી ઉપયોગ કરીને આમાં સાર્થક જીવન કરવાની પ્રેરણા બળ શક્તિ આપે એવી ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને સર્વને હૃદયથી આશીર્વાદ આપી પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસોગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી તમને સૌને હૃદયથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.